नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो नुए सवसाहुणम। શ્રી જીનેશા આપણે મંગલાચરણ કરીએ છીએ, બધા હાથ જોડી લેશું, આત્માનું શાસન ગ્રંથનું મંગલાચરણ। શ્રી જીનેશાસન ગુરુ નમો નાનાવિધ સુખકાર આત્મહિત ઉપદેશતે કરે મંગલાચાર। સોહે જીન શાસન મે આત્માનું શાસન श्रुत जाकी दुख हारी सुख कारी साची शासना। जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना। ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना। ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हुके होत अर्थ भासना। जाते मंद बुद्धि हुके होत अर्थ भासना। जो लक्ष्मी के निलय रूप युन अविनाशी प्रभु को हृदार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार। हे आत्मन तू दुख से डरता हर सुख की वांछा करता। इसीलिए मैं दुख हारी हर सुख कारी रचना करता। मधुर विपाकी उपदेशामृत यदि कटु विभासित हो कटु औषधि ग्राह करोगी बन किंचित दुभय भीत न हो। गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान छे। दर रविवारे आपणे आ ग्रंथ उपर लगातार घणा बधा महिनाओथी चर्चा करी रह्या छे। अत्यंत सरल सुबोध अने प्रेरणादायक भाषा में गुणभद्र आचार्य देवे ज्ञान अने वैराग्यनो अद्भुत सुमेळ करीने आपणने मोक्ष मार्गमां आगळ वधवानी निरंतर प्रेरणा आपी छे। आपणे हवे आ उपदेश सांभळीने आचार्य देवनी आ हित शिक्षा सांभळीने आपणा स्वभावनुं अवलंबन लईने सम्यक दर्शन पूर्वक मुनि धर्म अंगीकार करवानी भावना तो आ भाव में आपणे भावी शकीए। जेम कृपाळु देवे जे अपूर्व अवसर काव्य द्वारा अंतरंग में निर्ग्रंथ बाह्य अभ्यंतर जे निर्ग्रंथ दशा छे जे साक्षात मोक्ष मार्ग छे जे चारित्र खल्लू धम्मो छे एवी जे दशा छे ए दशा रूपे परणमवानी जे उत्कृष्ट भावना भावी अद्भुत काव्य तो अपनी सामे छे छे। अने आ गाथाओ पण लगातार अपने एनी प्रेरणा आपे छे। जो आपणे गया वक्ते 150 नंबर नी गाथा उपर स्वाध्याय कर्यो हतो, आजे आपणे 151 नंबर नी गाथा उपर स्वाध्याय करशुं। बहु सरस विषय अने गाथा छे जे दिगंबरत्व छे, ए दिगंबरत्व ने दर्शावती आ गाथा छे। मुनिराजोनुं जे खरु निर्वांछक स्वरूप छे, जे निरपेक्ष परिणति छे, एने दर्शावती आ गाथा छे। बहु अद्भुत गाथा छे। आनी पहेलानी गाथा मां जे भ्रष्ट थयेला मुनिओ हता एनी चर्चा कईली हती, अने साथे साथे आपणे जे यथार्थ मुनिपणू छे, यथार्थ भावलिंगपणू छे, एनी पण आपणे चर्चा कईली हती। जो ए चर्चा थोड़ी आपणे आगळ वधारीए, गाथा नंबर 151 अने पेज नंबर 143। अयाचक वृत्ति धारण करने की प्रेरणा। वाह, आनु हेडिंग ज केटलू सरस छे। शू छे शीर्षक, शू छे उत्थानिका? अयाचक वृत्ति धारण करने की प्रेरणा। અયાચક વૃત્તિ એટલે કોઈ પણ પ્રકારની જગતમાં જે સંયોગ છે, સામગ્રી છે, ઇન્દ્રિયના વિષય ભોગો છે, એ સમસ્ત જે પર વસ્તુ છે, મારા સ્વભાવથી જે અત્યંત ભિન્ન છે એવા જે પર પદાર્થ છે, એ પદાર્થોની યાચના કરીને, એ પદાર્થોની વાંછા કરીને, એ પદાર્થોની ઈચ્છા કરીને, એ પદાર્થોને ભેગા કરીને આપણે જે સુખ માનીએ છીએ, આપણું બળપણ માનીએ છીએ, આપણી માનતા માનીએ છીએ, આપણી પ્રભુતા માનીએ છીએ અને આપણું સ્વરૂપ માનીએ છીએ, આપણે એના કરતા માનીએ છીએ પોતાને, આપણે એના ભોગતા માનીએ છીએ પોતાને, તો આ જે માન્યતા છે, આ માન્યતા આપણને ક્યાં લઈ જશે? આ યાચક અયાચક નો ઓપોઝિટ શું થાય? યાચક પણ થાય ને, યાચક નિરંતર ઈચ્છાઓ કે છે ને, આપણે ગાઈએ છીએ ને, ઈચ્છાઓ કી નહી, તૃષ્ણા કી ખાઈ ખૂબ ભરી પર રિક્ત રહી વહ રિક્ત રહી. તો નિરંતર જે ઈચ્છા, મૂર્છા, પરિગ્રહ, વિકલ્પ, સંકલ્પ, કર્તા બુદ્ધિ, યાચના, વાંછા, એક્સપેક્ટેશન, અપેક્ષાઓ, નિરંતર જે અંદરમાં અજ્ઞાન ભાવના કારણે, મોહ ભાવના કારણે, પોતાના સ્વરૂપને ન સમજવાના કારણે, અરે આચાર્ય કહે છે કે તારામાં શું કમી છે અને પરદ્રવ્યમાં શું અધિકતા છે, કે તારે તારા સ્વભાવને છોડીને કોઈ પરદ્રવ્યની યાચના કરવી પડે તારા સુખ માટે, તારી શાંતિ માટે, તારા ધર્મ માટે. બહુ સરસ ગાથા છે. પેલા તો યાચક અયાચક સમજાવ, યાચના, યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ યાચના? યાચના એટલે ઈચ્છા, ઈચ્છા એટલે તૃષ્ણા, તૃષ્ણા એટલે એક પછી એક પરને લઈને, ઇન્દ્રિયના વિષય ભોગોને લઈને, ઘર કુટુંબ પરિવાર વ્યાપાર ધંધા આદિને લઈને જે નિરંતર આપણા અંદરમાં સંકલ્પ વિકલ્પ ચાલે છે એને કહેવાય યાચના. અને એટલું જ નહીં, ધ સ્ટોરી ઇઝ નોટ એન્ડિંગ ઓવર ધેર. ઈચ્છા થઈ પછી શું થાય? નેક્સ્ટ સ્ટેપ શું થાય? કે આપણી ઈચ્છા અનુસાર, આપણા વિકલ્પ અનુસાર, આપણી યાચના અનુસાર, આપણે જે ધાર્યું છે અનુસાર કાર્ય થવું જોઈએ. થવું જોઈએ ભાઈ, થવું જોઈએ તારા હાથમાં ક્યાંની વાત છે? થવું જોઈએ. જગતનું કાર્ય, પરદ્રવ્યનું કાર્ય, સંયોગનું કાર્ય, જળનું કાર્ય, પર વ્યક્તિ વસ્તુનું કાર્ય તારા અધીન ક્યાં છે કે તું એમ કહે કે મારા અધીન થાય, મારા અનુસાર થાય, મારા વિકલ્પ અનુસાર થાય? જો મને ઘડી ઘડી એ ત્રણ વાક્ય યાદ આવે છે અને આઈ વિલ નોટ માઇન્ડ રિપીટિંગ ધોઝ થ્રી સેન્ટેન્સીસ ઇન એવરી સન્ડે લેક્ચર, ડુ યુ માઇન્ડ? આઈ થિંક યુ વિલ નોટ. ઓફકોર્સ તમને યાદ રહી જવા જોઈએ આપણને આ ત્રણ વાક્ય જે જીનાગમનો હાર્દ છે. અર્ધાને તો યાદ હશે, કદાચ ભૂલી ગયા હશો તો પાછા યાદ કરી લેજો, કારણ કે આ જીવન મંત્ર છે. ખ્યાલ આવે છે? આ જીવન મંત્ર છે. બોલો, હવે હું જે બોલું છું તમને ખ્યાલ આવે છે કયા ત્રણ વાક્ય બોલવાનું કહું છું તમને, કે કયા ત્રણ વાક્ય હું રિપીટ કરવાની છું? બોલો અક્ષયભાઈ. હા, બહુ સરસ. સંયોગ ઉદયાધીન છે. જો ખરેખર કહું છું, આ સવારના ઉઠતી વખતે, રાતના સૂતી વખતે અને દિવસમાં જયારે પણ થોડો ફ્રી ટાઈમ મળે 2-5 મિનિટનો, આ ત્રણ વાક્યનું ચિંતન મંથન અને આને યાદ કરી લેવા. આનાથી આપણી પ્રગતિને બહુ દ્રઢતા મળશે, આપણા શ્રદ્ધાને બહુ પુષ્ટિ મળશે, આપણું જ્ઞાન ઘણું વિશુદ્ધ થશે અને સંસાર શરીર ભોગવતી આપણે વિરક્ત થશે, જે નિરંતર આચાર્યદેવ પ્રેરણા આપે છે. સંયોગ ઉદયાધીન છે. હું આનું હવે વધારે ડિસ્ક્રિપ્શન નહીં કરું, પરંતુ વાક્ય બોલું છું. સંયોગ ઉદયાધીન છે, પરિણામ યોગ્યતા આધીન છે. આ ત્રણ વાક્ય મને જોઈએ છે બધા યાદ કરી લે. સંયોગ ઉદયાધીન છે. હવે તારી યાચનાનો પ્રશ્ન ક્યાં રહ્યો અહીંયા? બોલો, જે ઉદયના અધીન છે, જે તારા અધીન છે જ નહીં. સંયોગ ઉદયાધીન છે, પરિણામ યોગ્યતા આધીન છે, અને 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 બહુ ઇમ્પોર્ટન્ટ છેલ્લો પોઈન્ટ છે કે સુખ અને દુઃખ, સુખ દુઃખ મોહ આધીન છે. સુખ દુઃખ મોહ આધીન છે. સંયોગ ઉદય, ત્રીજો પોઈન્ટ સમજાયો? સુખ અને દુઃખની જે વેદના થાય છે ને, જે સુખાભાસની જે કલ્પના થાય છે ને, ભ્રાંતિ થાય છે ને, એ કોના અધીન છે? મોહ અધીન. તમને સમજાય છે? જેટલો વધારે જીવને અંદરમાં પરદ્રવ્ય પ્રત્યે મોહ ભાવ છે, એકત્વ મમત્વ ભાવ છે, કર્તૃત્વ અને ભોક્તૃત્વનો ભાવ છે, સુખ બુદ્ધિનો ભાવ છે, એટલું જ વધારે. જ્યારે એમાં આપણી ઈચ્છા અનુસાર પરિવર્તન નહીં થાય, આપણા ઈચ્છાથી વિરુદ્ધ થશે, ત્યારે જેટલો વધારે જે જીવને અંતરંગમાં મોહ હશે એ એટલો જ વધારે આકુડિત અને દુઃખી થશે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? વિચાર કરો, સંયોગ ઉદયાધીન છે. અરે સવારના ખ્યાલ છે કોની તૈયારી થઈ રહી હતી? રાજમહેલમાં બોલો રામચંદ્રજીના અને રાજ્ય અભિષેકની તૈયારી થઈ રહી હતી. કેવી જોરદાર તૈયારી થઈ રહી હશે વિચાર કરો. રામચંદ્રજીના રાજ્ય અભિષેકની તૈયારી થઈ રહી હતી અને સમાચાર શું આવ્યા કે રામચંદ્રજીએ તો વનમાં જવાનું છે. બોલો આ કોના અધીન છે? ઉદયને બદલતા, ઉદયને પલટતા, ખ્યાલ છે, ઉદયને ફરતા વાર નથી લાગતો. ખ્યાલ છે? સંયોગ કોના અધીન છે? સંયોગ એટલે સમજાય છે જે બહારમાં આપણને જે આ બધી વસ્તુઓ મળી છે ને, શરીરથી લઈને, ઘરથી લઈને, કુટુંબથી લઈને, પરિવારથી લઈને જે બધી વસ્તુ, આ ઇન્દ્રિય તારા અધીન નથી. આપણે બહુ કરતા બુદ્ધિ લઈને ફરીએ છીએ, હું મેન્ટેન કરું છું, હું મેન્ટેન કરું છું, એનું અભિમાન લઈને ફરીએ છીએ, પરંતુ આ ઇન્દ્રિય તારા અધીન નથી. આ શરીરનું એક સમયનું પણ મન આપણા અધીન નથી, આપણા અનુસાર નથી ચાલતું. ખ્યાલ આવે છે? એક દિન તેરા ગોરા તનિયે, આ અજ્ઞાની જીવને કહે છે ને, એટલે તેરા કહે છે. કારણ કે અજ્ઞાની જીવ શું કરે છે? એને તેરા માને છે, એને પોતાનું માને છે. પોઈન્ટ સમજાય છે? ભાષા જ્ઞાની શું કહે છે અજ્ઞાનીને સાંભળો. એક દિન તેરા ગોરા તનિયે મિટ્ટી મેં મિલ જાયેગા, મિટ્ટી મેં મિલ જાયેગા. મિટ્ટી સેમાં મળી જાય? બોલો, મિટ્ટીમાં મળશે ને. મિટ્ટીનો સ્વામી કોણ? મિટ્ટી. કુદગલનો સ્વામી કોણ? કુદગલ. જળનો સ્વામી કોણ? જળ. આ બધું ખાલી બોલવા માટે ને સાંભળવા માટે છે. બોલવામાં આનંદ આવે, સાંભળવામાં મજા આવે, પતી ગયું એમ નથી ભાઈ. અગર આ સંસ્કાર લઈને નહીં જઈએ તો આ ત્રસપર્યાયનો જે કાળ છે ને, બહુ ઓછો કાળ છે રહેવાનો. આમાં ખાલી બે જગ્યા છે આનંદ કાળ રહી શકે, એક નિગોદ અને સિદ્ધાલયમાં. ક્યાં રહેવું છે, ક્યાં ઉતારા કરવા છે, ક્યાં વાસ કરવો છે, ક્યાં ઠરવું છે, ક્યાં સમય વ્યતીત કરવો છે, એનો નિર્ણય આ ભાવમાં લેવો પડશે. એક દિન તેરા ગોરા તનિયે મિટ્ટી મેં મિલ જાયેગા. આ હકીકત છે કે નહીં બોલો? આ એક એક સાથે આ ઘટના ઘટવાની છે કે નહીં બોલો? ઘટી પણ ગઈ. કેટલાઓના પરિવાર, આપણા બધાના પરિવારમાંથી અને આપણા સદસ્યો કેટલા બધા વયા પણ ગયા. દ્રશ્ય યાદ કરો, અંદરથી વૈરાગ આવશે, અંદરથી હકીકત સત્યનું ભાન થશે, શ્રદ્ધાન થશે, જ્ઞાન થશે. કુટુંબ કબીલા ખડા રહેગા. આ આર્થ ધ્યાન કરવા માટે અને કે કોઈ એની માટે વાત નથી. આ તો અંદરથી વસ્તુ સ્વરૂપની ભિન્નતા, બે દ્રવ્યની ભિન્નતા, સ્વતંત્રતા સમજવા માટેની વાત છે પ્રભુ. કુટુંબ કબીલા ખડા રહેગા, કોઈ બચા ન પાયેગા. આયા અકેલે અકેલે હી જાના, ઢૂંઢલે ઠેકાના ચેતન ઢૂંઢલે ઠેકાના. ધન ધન આવશે, હમણાં ગાથા વાંચી છે આપણે. ધન દોલત, ધન દોલત ઓર રૂપ ખજાના. સમજાય છે? ધન દોલત ઓર રૂપ ખજાના, યહી પડા રહ જાયેગા, યહી પડા રહ જાયેગા. દોલત કે દીવાનો સુન લો, કુછ ભી સાથ ન જાયેગા. શું જશે સાથે? બોલો, લૌકિક મગે ને કફન ને ખિસ્સા નથી હોતા. સમજાય છે વાત? કફન ને ખિસ્સા નથી હોતા, કઈ ભરી ભરીને લઈ નહીં જવાય. લઈ જશે તો શું લઈ જશે? અરે સહયોગમાં તો એક પરમાણુ નહીં લઈ જાય. અરે અનાધિકારથી શું લઈને આવ્યો છે? શું લઈને ચાલે છે? અનાધિકારથી એક પર્યાય એક ભાવમાંથી બીજા ભાવમાં જાય છે, એક જન્મમાંથી બીજા જન્મ, એક શરીરમાંથી બીજા શરીર, એક યોનિમાંથી બીજી યોનિ, એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, તો શું લઈને આવીએ છીએ? બોલો, આ મિથ્યાત્મના ઊંધા સંસ્કાર લઈને આવીએ છીએ કે જે પ્રાપ્ત પર્યાય, જે પ્રાપ્ત અસમાન જાતિ દ્રવ્ય પર્યાય પ્રાપ્ત થાય છે, એમાં આપણે પાછા તન્મય થઈ જાય. ધન દોલત ઓર શું કીધું, શું હતું? હા, ધન દોલત ઓર રૂપ ખજાના, યહી પડા રહ જાયેગા. દોલત કે દીવાનો સુન લો, કુછ ભી સાથ ન જાયેગા. બહુ ગજબ લાઈન છે. કહીં તો તુજકો પડેગા જાના, ઢૂંઢ લે ઠેકાના ચેતન, ઢૂંઢ લે ઠેકાના. सब कुछ तो जाना, सब कुछ जाना ना, एमबीए थे गया, सीए थे गया, इंजीनियर थे गया, बिजनेसमैन थे गया, आम थे गया, सेम थे गया, रसोई आवड़ी गई, आवड़ी गयू, ते आवड़ी गयू, बधू आवड़ी गयू ना, सब कुछ तो जाना। मतलब सेठ जी याद आवे छे जे नाव चलावता नाविक ने कहता था कि तने इंस्टाग्राम शू क्या शू क्या है ना, ये मोबाइल चलावता नहीं आवड़, लगता नहीं आवड़, याहू शू गूगल शू क्या है, नाम याद नहीं आता मैं, है व्हाट्सअप ख्याल आए, फेसबुक ख्याल आए छे, तने ये चलावता नहीं आवड़त, ख्याल आए छे, अने पछी नाव डगमगावे छे अने डूबे छे बधा, तो ए नाविक सेठ जी ने शू कहे छे, बोलो ओ सेठ जी, बोलो पूरु तो करो, ओ सेठ जी तमने तरता आवड़े छे के नहीं, तो के सेठ जी पहला कहे छे तारू तो जीवन पानी में गयू, तने काई नहीं आवड़त ने, तारू तो जीवन पानी में गयू, अने ज्यारे सेठ जी डूबे छे अने नाविक सेठ जी ने कहे छे के सेठ जी तने तरता आवड़े छे के नहीं, स्विमिंग स्विमिंग शू कहेवाय, स्विमिंग करता आवड़े छे के नहीं, तो के तरता तो नहीं आवड़तू, अरे सेठ जी तमारू जीवन, बोलो सम्यक भाई समझाय छे, तमारू जीवन पानी में, मोक्ष मार्ग में क्षयोपशम ज्ञान की खरेखर लौकिक क्षयोपशम ज्ञान की तो कोई कीमत नहीं, अँ कहे अग्यार अंग नव पूर्व नु ज्ञान करी ले तो पन एक आत्मा नु ज्ञान नहीं तो एने कोई ज्ञान नहीं, एक आत्मा ने जाण्यो एने सर्व ने जाण्यो, पॉइंट ख्याल में आए समझाए, आया कहां से कहां है जाना, ढूंढ ले ठिकाना चेतन ढूंढ ले ठिकाना, बहु गजब छे, बहु बहु आप कही ने कि बहु समझवा जेवी बात छे, जो आ आ अमूल्य छे ने मनुष्य बहु वारंवार नहीं मळे, जेवी रीतना बहु बधा उदाहरण आप्या छे आगमा आनी दुर्लभता समझावा माटे, आपु एक बे उदाहरण, तमने तमारा हाथ में वीटी होय, वीटी अने एमां एक करोड़ नो हीरो जड़ियो होय, हाथ में वीटी होय अने एक करोड़ नो हीरो जड़ियो होय, अने तमे नाव में जता हो अने आम पानी में हाथ नाखता हो, रमता हो, ख्याल आवे छे, अने ए वीटी पड़ी जाय, वीटी पड़ी जाय समझाए, समुद्र में वीटी पड़ी जाए, ए वीटी क्यारे मळशे बोलो, ए वीटी मळवी केटली कठिन छे, नेक्स्ट टू इम्पोसिबल छे ने, नेक्स्ट टू इम्पोसिबल, बस एम के छे के ए पण एक वार मळी जशे, अने ए पण एक वार मळी जशे, परंतु एक वार आ मनुष्य भव पूरो थई गयो, आ समझण करवानो अवसर, आ ज्ञान करवानो अवसर, आत्मानु भान करवानो अवसर, आ सिद्धांतोने समझवानो अवसर एक वार आ चूकी गया तो पाछो आवो अमूल्य मनुष्य भव नहीं मळे अनंत काल सुधी, हूँ डरावती नहीं, आ सत्य वात छे, जेवी रीतना बीजुं उदाहरण आप्युं के जेवी रीतना घासना बे टुकड़ा करो, घासना बे टुकड़ा करो, बे टुकड़ा तो घासना बे टुकड़ा करिए अने एक टुकड़ो एक समुद्रना एक किनारे नाखो, उपमा भावी एक टुकड़ो समुद्र ना एक किनारे नाखो दृष्टिबेन, अने बीजो टुकड़ो घास ना बे टुकड़ा करीने बीजो टुकड़ो तमे समुद्र ना बीजा किनारे नाखो, ख्याल आवे छे, हवे ए बे टुकड़ा क्यारे मळे, तमने समझाय छे, ए बे टुकड़ा क्यारे मळे, कथन भाई समझाय छे, ए बे टुकड़ा मळवा केटला कठिन छे, तो एवी रीतना आ मनुष्य भव एक वार पूरो थई गयो ए मळवो कठिन छे, मळवो कठिन छे, हुं तमने एक हकीकत एक सत्य वात कहू, जयपुर में बनेली आ घटना छे, सांभळजो जरा ध्यान थी, एक बाबूजी हता वेरी ओल्ड मैन, एवरीडे चाली ने मंदिर जता था पोताना घरे थी, ऑलमोस्ट एक किलोमीटर नो रस्तो हसे, ऑलमोस्ट एक किलोमीटर नो रस्तो हसे, हवे ए जारे चालता था एमना खिस्सा मां एमना जब्बाना खिस्सा मां एमना घरनी चावीओ हती, चावी नो जत्तो हतो, चावी नो चावीओ हती, हवे जारे चाली रहा था रस्ता में सांभळजो साची घटना छे, आ कोई फेक नहीं, आ स्टोरी नहीं, जारे हूँ तमने दुर्लभता समझाऊ छु, आ साची घटना छे, जारे आ चाली रहा था तो एमने रस्ता में एक चमकीलो पत्थर देखायो, तमे सांभळी छे ने आ वात, हाँ एमने रस्ता में एक चमकीलो पत्थर देखायो, हवे कोई वार आम आपणे कहीए ने क्यूरियोसिटी थाय ने के आ पत्थर बहु चमकीलो छे, तो एमने शुं कर्युं, एमने ए पत्थर पोताना लईने एमने ए पत्थर पोताना खिस्सामा मूकी दीधो, शू कर्युं, ए पत्थर ए चमकीलो पत्थर एमने लईने पोताना खिस्सामा मूकी दीधो, बराबर छे, हवे मूकी दीधा पछी ए थोड़ी वार चालता जई रह्या हता, પછી સમય ભાઈ શું થયું, એમને થોડુંક હેવી લાગ્યું એટલે શું કર્યું, એમને એ પથ્થર કાઢીને ફેંકી દીધો, કાઢીને ફેંકી દીધો કે ભાઈ આ બહુ વજન લાગે છે છોડો, બરાબર. પછી મંદિર ગયા, દર્શન પૂજન કર્યું, પ્રવચન સાંભળ્યું, સ્વાધ્યાય કર્યો, બધું કર્યું, અને પછી એ ઘરે આવ્યા. ઉપમા આવી કઈ કઈ ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું. પછી જયારે ઘરે આવ્યા સંજીવભાઈ, જયારે ઘરે આવ્યા અને જયારે એમને એમના લોખંડની ચાવીનો, જયારે એ ચાવીની કિચન કાઢી, એ જથ્થો કાઢ્યો ચાવીનો, એ બધી જ ચાવી સોનાની થઈ ગઈ. ન સમજાયું? એ બધી ચાવી ગોલ્ડની થઈ ગઈ હતી. હવે બોલો, એ પથ્થર કયો પથ્થર હતો? એ પથ્થર પારસ પથ્થર હતો. પારસ મની સાંભળ્યું છે? એ પથ્થર પારસ પથ્થર હતો, કે એ પારસ પથ્થરના સમાગમમાં કોઈ પણ લોખંડ આવે, સમજાય શૈલી બેન, કોઈ પણ લોખંડની વસ્તુ આવે, આયર્નની વસ્તુ આવે, તો એ ગોલ્ડ થઈ જાય. હવે મને કહો, એને ચાવી ખોલી હશે, ઘરે બેઠા હશે, ચા બા પીધી હશે, વાતો કરી હશે, કર્યું હશે ને? શું કર્યું બોલો? ભાઈગા, અરે ભાઈગા, ક્યારે છે પહેરેલા ચપ્પલે દોડ્યા, હવે દોડ્યા અને જેટલી જ્યાંથી ગયા હતા ને રસ્તા, પૂરો રસ્તો સવારથી સાંજ છાન માર્યો એટલે ગોઈતો, પરંતુ એમને પથ્થર, બોલો શું કર્યું, ખિસ્સામાં આવેલી, ખ્યાલ આવે છે, ઉપલબ્ધ થયેલી, પોતાના ખિસ્સામાં હતી એ વસ્તુ, ખિસ્સામાં આવેલી વસ્તુને ફેંકી દીધી. એવી રીતના ખ્યાલ આવે છે, આપણા હાથમાં અમૂલ્ય અવસર આવ્યો છે અને આપણે ઇન્દ્રિયના વિષય ભોગોમાં એને વેડફી નાખીએ છીએ. દુર્લભ મનુષ્ય ભાવને આપણે વેડફી નાખીએ છીએ. આ પરિણામોની તમે વિચિત્રતા જુઓ, કે પરિણામ પડતા જશે. સમ્યકત્વની પ્રાપ્તિના અંદરમાં આત્માના સંસ્કાર લઈને નહીં જઈએ તો ક્યાં ઉતારા થશે, ક્યાં ઉતારા થશે ભાઈ? ખ્યાલ આવે છે, સમજાય છે? એક સૈનિક રાજા હતા, સૈનિક રાજા મહાવીર ભગવાનના સમોશરણમાં બેઠા હતા. સૈનિક રાજાએ પ્રશ્ન પૂછ્યો, સમોશરણમાં ગયા ત્યારે સૈનિક રાજાએ એક મુનિરાજના દર્શન કર્યા. સૈનિક રાજા એક મુનિરાજના વન જંગલમાં દર્શન કરતા કરતા મહાવીર ભગવાનના સમોશરણમાં પહોંચ્યા. જો થોડી સ્ટોરી કહું છું, એટલે જે યંગસ્ટર આવે છે ને એ લોકોને થોડું સમજાય, તત્વ સરળ ભાષામાં તત્વ સમજાય. મને ખાલી એટલું જોઈએ છે કે ભાઈ આખો દિવસ તો આપણે સ્વાધ્યાય નહીં કરી શકીએ, વી આર નોટ એક્સપેક્ટિંગ ઓલસો દેટ ફ્રોમ યુ ઓલ, અને પરંતુ ખાલી એટલું તો કરીને જઈએ કે આ સત્યના જે સંસ્કાર છે, આ તત્વજ્ઞાનના જે સંસ્કાર છે, આ સત્યના જે સંસ્કાર છે, જે પૂજ્ય ગુરુદેવ છે 45 વર્ષ અને એની પહેલા પણ પૂરું જે જીવન એમને આ તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને આપણને કરાયો, તો એ સતના સંસ્કાર તો લઈને જઈએ. એ સંસ્કાર ઉગી નીકળશે તો આગળ આપણને આ સાચા દેવશાસ્ત્ર ગુરુનો સમાગમ મળતો રહેશે, અને મળતો રહેશે ને સંસ્કાર ઉગી ગયા તો કામ થઈ જશે. એક બે ભાવમાં ખબર પડે છે? અડધા તો કોઈ રિએક્શન જ નથી, બધા એકદમ. હું ઘણી વાર કહું છું ને કે આપણે પારલા મંદિરના મુખ્ય બધા મુખ કેવડી થવાના છે, બધા મૌન કેવડી, અમને તીર્થંકર થઈને મોક્ષે નથી જવું. ખ્યાલ આવે છે? તો શું કહેતી હતી, શું કહેતી હતી આ સૈનિક રાજા? સૈનિક રાજાની વાત કરી રહી હતી ને, તો એ મુનિરાજના દર્શન સાંભળો, જરા પ્રણામોની વિચિત્રતા સાંભળો. સમ્યકભાઈ, એ સૈનિક રાજા મુનિરાજના દર્શન કરીને મહાવીર ભગવાનના સમોશરણમાં ગયા. મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, આ જે મુનિરાજ છે જેના હું દર્શન કરીને આવ્યું, હમણાં જે જંગલમાં બિરાજમાન છે, એ મુનિરાજ હમણાં આયુ કર્મનો બંધ બાંધે તો ક્યાં જાય? સૈનિક રાજાએ પ્રશ્ન પૂછ્યો કે આ મુનિરાજ આયુ કર્મનો બંધ બાંધે તો ક્યાં જાય? તો મહાવીર ભગવાનની વાણીમાં આવ્યું, સાતમી નરક. ઓહો, મુનિરાજ છે ને સાતમી નરક? હા, સાતમી નરકમાં જાય, બંધ બાંધે તો, આયુનો બંધ બાંધે તો સાતમી નરક, બરાબર છે? તો સૈનિક રાજાને વાત ન ભેગી. પછી એમને જરાક પાછું પૂછ્યું, બીજી વાર પૂછ્યું કે પ્રભુ, ઓલા મુનિરાજ બેઠા હતા ને વન જંગલમાં, થોડા ક્ષણ પછી પૂછ્યું પાછું, તો કે વન જંગલમાં બેઠા હતા ને એ આયુ કર્મનો બંધ બાંધે તો ક્યાં જાય? તો કે 16માં સ્વર્ગમાં. અરે આ તો કઈ સમજાયું ને? પાછું પૂછ્યું તો કે સર્વાર્થ સિદ્ધિમાં. અને હજી તો ચોથી વાર પૂછવાનો વિકલ્પ આવ્યો, પાછા ડરી જાય ને થોડા, જયારે ભગવાનને ત્રીજી વાર પૂછે, ચોથી વાર પૂછે, ખ્યાલ આવે છે? અરે પાછું પૂછવા ગયા, હજી તો પૂછવા ગયા, હજી તો વિચારતા હતા કે સાતમી નરક, 16મો સ્વર્ગ, સર્વાર સિદ્ધિ, તો કઈ સમજાયું નહીં. અજીંતો પોતાના અંદરમાં ઉઆપો, આપણી રોજની ભાષામાં શું કહે, અવગ્રહ ઇયા ઇયા ઉઆપો ચાલી રહ્યો હતો, અવગ્રહ ઇયા અવાય ધારણા. અજીંતો એ ઉઆપો ચાલી રહ્યો હતો ત્યાં તો કેટલાય દેવો આવે છે અને સમય શરણ કેટલાય દેવો આવે છે અને જય જયકાર થઈ રહ્યો છે. હવે એમને સમજાવીને કે જય જયકાર કે પછી ભગવાનના જ્ઞાનમાં પાછું આવ્યું અને કીધું કે તમે જે મુનિરાજ વિશે પૂછી રહ્યા હતા એ મુનિરાજને તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. પ્રભુ બોલો. હવે આ પણ ન સમજાયું, પછી બધું વિશ્લેષણ પાછું સાંભળ્યું બરાબર. ભગવાનની વાણીમાં આવ્યું કે સાતમી નરકનો બંધ થવાનો હતો ત્યારે એમના અંદરના પરિણામ શું ચાલી રહ્યા હતા, તો કે બે વ્યક્તિ વાત કરી રહ્યા હતા કે જો આ તો મુનિ બની ગયા, પોતાની પત્ની ગર્ભવતી હતી, ગર્ભમાં પુત્ર હતો, એનું રાજ તિલક કરીને તો બાબા બની ગયા, મુનિ બની ગયા, ત્યાગી બની ગયા. અને હજીને બે વ્યક્તિ વાત કરી રહ્યા હતા કે ખબર છે અજીન તો પુત્રનો જન્મ થયો ને થોડો મોટો થયો છે, ત્યાં તો એના શત્રુ રાજા હતા ને, જયારે આ પેલા રાજા હતા, રાજ તિલક કરીને નીકળી ગયા પુત્રને વેરાગ આવ્યો એટલે. તો કે કોઈ અન્ય દેશના જે શત્રુ રાજા હતા એને તો ચડાઈ કરી બેઠી, ચડાઈ કરી લીધી એમના રાજ્ય ઉપર. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? એટલે એમને શું થયું, અંદરથી ક્રોધના પરિણામ ચાલુ થઈ ગયા કે એ રાજાને ધિકાર છે, આટલો નાનો પુત્ર છે, મુનિ બની ગયો એટલે ફાયદો ઉપાડે છે, આમ છે તેમ છે. બોલો હવે આ પરિણામ, આ પરિણામમાં અગર બંધ થાત તો કોનો બંધ થાત, સાતમી નરકનો થાત. પછી પાછા પોતાના, હવે તમે સાંભળો શું કહેવા માંગુ છું, પરિણામ બગડી જાય ને, કોઈ વાર કશાય થઈ જાય ને, કોઈ વાર તીવ્ર રાગ થઈ જાય ને, કોઈ વાર મોહ થઈ જાય ને, કોઈ વાર તીવ્ર કરતા બુદ્ધિ થઈ જાય ને, તો ડરો નહીં. અગર તત્વજ્ઞાનનો અભ્યાસ હશે તો જીવ નિયમથી પાછો વળશે. તમને ખ્યાલ આવે છે માં, ભૂમિકા અનુસાર પરિણામ થઈ જાય, બગડી જાય, પડી જાય, પરંતુ તત્વજ્ઞાન હશે, ભેદ જ્ઞાન હશે તો. આજે સિદ્ધાંતો ભણ્યા છું, બે સિદ્ધાંત જો આજે હું તમને બે સિદ્ધાંત કહું છું, જીવનના અંતિમ શ્વાસ સુધી આ બે સિદ્ધાંતને અપનાવી રાખજો, પકડી રાખજો ઉપયોગમાં, એને છોડતા નહીં. કયા બે સિદ્ધાંત, કયા બે સિદ્ધાંત? એક તો ક્રમ, ક્રમબદ્ધ પર્યાય, અને એક કર્મ, ક્રમ અને કર્મ. બે શબ્દ ખ્યાલ આવે છે, ક્રમબદ્ધ પર્યાય અને કર્મ સિદ્ધાંતને, ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતને અને કર્મ સિદ્ધાંતને એટલી અંદરમાં આસ્થાપૂર્વક, પ્રતીતિ પૂર્વક અંદરમાં બેસાડજો કે એની અગર શ્રદ્ધા હશે, શ્રદ્ધા હશે તો આ જગતનો કોઈ પણ ઉદય, કોઈ પણ પરદ્રવ્ય આપણને દગાવી નહીં શકે. પોઈન્ટ ખ્યાલમાં છે? તો એના પરિણામ શું થયા, બગડી તો ગયા હતા પરંતુ પાછા શું થયા, સંભાળી લીધા પોતાના પરિણામ. નહીં નહીં નહીં, અરે મેં તો સમસ્ત પરિગ્રહનો ત્યાગ કર્યો, અરે મારો ભાવ તો એની માટે હતો જ નહીં, મારો ભાવ તો મારા આત્મકલ્યાણ માટે હતો, પોતાને ઓળખવા માટે હતો, મોક્ષ માર્ગમાં ચાલવા માટે હતો, અરે હું તો આમ સંયમના માર્ગને અંગીકાર કરીને બેઠો છું, ઓહો મારા અંદરમાં તો સુખ શાંતિ આનંદની ખાણ છે. વોટ હેપન્ડ, પરિણામ પલટાઈ ગયા ને? ખ્યાલ જ, અભ્યાસ કરવાથી, જાગૃતિ પૂર્વક અવેરનેસ કરવાથી શું થયું, પરિણામ બદલાઈ ગયા, પલટાઈ ગયા. હવે પલટાઈ ગયા ત્યારે પ્રશ્ન પૂછ્યો, તો પ્રશ્ન પૂછ્યો ત્યારે કીધું 16માં સ્વર્ગનો બંધ થશે. પાછા પરિણામ ઘણા વિશુદ્ધ થયા તો પૂછ્યું તો કે સર્વાર સિદ્ધિ. અને પછી તો શું થયું, બોલો ઉપમા અભી, પછી તો વેગ પૂર્વક અંદરમાં પુરુષાર્થની ધારા ઉપડી પોતાના, અરે આમાં મજા આવે છે કે નહીં, તમારા ચહેરા પર મને થોડી પ્રસન્નતા તો દેખાવી જોઈએ ને. વેગપૂર્વક અંદરમાં પોતાના સ્વભાવનું એવું જોરદાર અવલંબન, જોરદાર અવલંબન લીધું કે અહીંયા પ્રશ્ન પૂછવાનો ચોથો વિકલ્પ ઉત્પન્ન થયો. એની પહેલા તો શપક્ષેણી માંડીને આઠમું, નવમું, દસમું, બારમું ગણસ્થાન પાર કરીને, તેરમું અને ચૌદમું ગણસ્થાન પણ પાર કરીને, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને એ જીવ સિદ્ધાલયમાં જઈને બિરાજમાન થઈ ગયો. બોલો આ કોની તાકાત છે? આ સ્વભાવના અવલંબનની તાકાત છે. કાલે મેં રાતના એક સ્વાધ્યાય ચાલ્યો, સ્વભાવનું, સ્વભાવ અને સ્વભાવનું અવલંબન, અવલંબન સ્વભાવનું અને વેદન પર્યાય. જેનું અવલંબન છે એનું વેદન નથી અને જેનું વેદન છે એનું અવલંબન નથી. આ પોઈન્ટ થોડો અભ્યાસી જીવ માટે આપી દીધો. સ્વભાવ વસ્તુ અલગ છે અને સ્વભાવનું અવલંબન અલગ છે. સ્વભાવ એ તો ત્રિકાળ છે, સ્વભાવ એ તો ટકતી વસ્તુ છે, સ્વભાવ તો હર સમય છે, પરંતુ એનું અવલંબન લેવું એ પુરુષાર્થ છે. અને અવલંબન લે છે પર્યાય. અવલંબન કોણ લે છે? પર્યાય. અનુભવ શેમાં પ્રગટ થાય છે? પર્યાયમાં. તમે ઝેરોક્સ મશીન જોયું છે બધાએ? અરે આમાં તો હા પાડો. હા, ઝેરોક્સ મશીન જોયું છે? ઝેરોક્સ, યુ હેવ સીન ધ પ્રોસેસ ઓફ ઝેરોક્સ. શૈલીબેન, તમે ઓરિજિનલ કોપી મૂકી ઝેરોક્સ મશીનમાં, ઓરિજિનલ કોપી મૂકો છો, બરાબર છે? હવે ઓરિજિનલ કોપી મૂકી તો તમારા ઝેરોક્સ મશીનમાંથી નીચેથી કઈ કોપી આવશે? ઝેરોક્સ કોપી આવશે ને? ખ્યાલ આવે છે? હવે મને કહો તમે કે ઓરિજિનલ કોપીને ટચ કર્યા વગર, એ ઓરિજિનલ કોપીમાં જે મેટર હતું, જે લખેલું હતું, એ પૂરેપૂરું ઝેરોક્સ મશીન ઝેરોક્સ કોપીમાં આવ્યું કે નહીં? બોલો ગ્રીષ્માબેન, બોલો બેન, આવ્યું કે નહીં? ખ્યાલ આવે છે? હવે ઓરિજિનલ કોપીમાંથી શું ઓછું થયું? ઓરિજિનલ કોપીમાંથી શું આવ્યું? કાંઈ ન આવવા છતાં પણ, કાંઈ ન આવવા છતાં પણ બધું આવ્યું કે નહીં? બોલો, શું ગજબ! એક મશીનમાં એટલી તાકાત છે કે ઓરિજિનલ પેપરને ટચ કર્યા વગર, ઝેરોક્સ પેપર ઓરિજિનલ જેવું નીકળે તો દ્રવ્યમાં એવી તાકાત નથી, એની પર્યાયમાં એવી તાકાત નથી કે દ્રવ્યને અડ્યા વગર, દ્રવ્યમાં ઘૂસ્યા વગર, દ્રવ્યમાં પ્રવેશ પામ્યા વગર, એ દ્રવ્યને અનુભવીને દ્રવ્યમાં ભરેલા આનંદનું વેદન કરી લે. આનું નામ છે પુરુષાર્થ. થોડુંક ઉપરથી ગયું હશે પણ કઈ વાંધો નહીં, ઉદાહરણ તો સમજાયું ને? ઉદાહરણમાં થોડી વાત તો સમજાય ને? ઉદાહરણથી જે વાતચીત કરવા માંગીએ છે કે જે મેં બે કોપી અલગ અલગ છે કે નહીં, એવી રીતના દ્રવ્ય અલગ છે, પર્યાય અલગ છે. પર્યાય સ્વતંત્ર છે, દ્રવ્ય સ્વતંત્ર છે. પર્યાય ઝેરોક્સ છે, દ્રવ્ય ઓરિજિનલ છે. દ્રવ્ય છે, પર્યાય પ્રગટ થાય છે. ઓરિજિનલ કોપી હતી, એમાંથી ઝેરોક્સ નીકળી. હવે કેટલી ઝેરોક્સ નીકળી શકે દ્રષ્ટિબેન? ઓરિજિનલમાંથી કેટલી નીકળી શકે? તમે નંબર નહીં બોલો ત્યાં આગળ નહીં વધુ. અનંત તો ન નીકળી શકે, કારણ કે પેપર જ અનંત નથી. લાવો પેપર, અનંત લાવો. કેટલી નીકળી શકે? કેટલી નીકળી શકે? કાઉન્ટેબલ ને, સંખ્યા. 1 કરોડ 2 કરોડ 4 કરોડ 5 કરોડ કાઉન્ટેબલ. પછી તો એન્ડ આવશે ને? અરે પછી તો તમારું ઓરિજિનલ પેપર પણ ઘસાઈ જશે. પુદગલની તો આવી રચના છે. બોલો હવે, બોલો. આ ઓરિજિનલ સ્વભાવ, એનું અવલંબન લેતી એક પર્યાય, એક પર્યાય પ્રગટ થઈ નિર્મલ, તો એવી અનંતકાર 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 એ ઓરિજિનલ સ્વભાવમાંથી કેટલી કેટલી ઝેરોક્સ પર્યાય, ઝેરોક્સ પર્યાય, ઝેરોક્સ પર્યાય, ઝેરોક્સ પર્યાય નીકળી શકે? મને કહો. મને ખબર છે વિષય બહુ સરળ છે, પરંતુ આ આ મૂળ વિષય છે. અગર આજ પુરુષાર્થ કર્યા વગર અને ઉપાડ્યા વગર અને નિર્ણય કર્યા વગર અને આત્મસન્મુખ થયા વગર આપણે આ વહુમાંથી નીકળી ગયા, ખ્યાલ આવે, થોડી ક્ષયોક્ષમની મહિમા થઈ ગઈ કે થોડી ગેવની મહિમા થઈ ગઈ કે થોડા શુભાવની મહિમા થઈ ગઈ, એમાં કોઈ દમ નથી. આ અંતરંગથી આ પુરુષાર્થ ઉપડવો જોઈએ. પોઈન્ટ સમજાય છે? ઓરિજિનલ ઝેરોક્સ સમજાય છે ને? પર્યાય શું છે? ઝેરોક્સ. ઓરિજિનલ એક જ હોય પરંતુ એની ઝેરોક્સ કેટલી હોઈ શકે? તો બહુ બધી. એવી રીતના ઓરિજિનલ દ્રવ્ય એક જ છે, આપણી પાસે ઓરિજિનલ સ્વભાવ એક જ છે, એવો ને એવો જ છે, કાયમ રહેવા વાળો છે, બદલતો નથી, ઘટતો નથી, અશુદ્ધ થતો નથી. મેં ગયા વખતે બોલાયું હતું ને, શું બોલાયું હતું? એવરી ડે બોલું. શું બોલું? ચાલુ ક્લાસમાં બોલાયું, એવરી ડે બોલું, આઈ એમ પ્યોર, હું શુદ્ધ છું, આઈ એમ કમ્પ્લીટ, હું પરિપૂર્ણ છું. પોઈન્ટ સમજાય છે? દ્રવ્ય પરિપૂર્ણ છે, દ્રવ્ય શુદ્ધ છે નહીં, હું શુદ્ધ છું. બોલશો મારી સાથે એકવાર? આઈ એમ પ્યોર એટલે હું શુદ્ધ છું. દ્રષ્ટિબેન 3 વાર તો બોલું દિવસમાં, આઈ એમ પ્યોર, આઈ એમ કમ્પ્લીટ, હું પરિપૂર્ણ છું, હું શુદ્ધ છું અને હું અનાદિ અનંત છું. આમાં બધી વાત આવી ગઈ. હું અનાદિ અનંત છું. પર્યાય શુદ્ધ થાય છે, પર્યાય નવી થાય છે, પર્યાય ઉત્પન્ન થાય છે, પર્યાયનો વ્યય થાય છે, પર્યાયનો ઉત્પાદ થાય છે, પર્યાયનો સંયોગ થાય છે, પર્યાયનો વિયોગ થાય છે, પર્યાયનો જન્મ થાય છે, પર્યાયનો મરણ થાય છે, પણ મારો સ્વભાવનો? અરે ભૂલો, તો કે સ્વભાવનો જન્મ મરણ થતો નથી. સ્વભાવમાં ઉત્પાદ વય, સ્વભાવનો ઉત્પાદ વય થતો નથી, સ્વભાવનો સંયોગ વિયોગ થતો નથી. ખ્યાલ આવે છે? એક એક વાત. ચલો આપણે આ ગાથા વાંચી લઈએ, પછી આપણો સમય પણ થઈ જશે. ઇસ, હવે જો બહુ ગજબ ગાથા છે. ઇસ ભ્રષ્ટ મુનિયો કી સંગતિ નહીં કરને કી तू ऐसी समस्त सामग्री प्राप्त कर लेना जिसकी तू याचना करता है। अतः तू याचना रहित होकर बैठ जा। यह बात आगामी छंद में कहते हैं। बराबर कुसंगति छोड़वानी प्रेरणा छे, पोताना स्वभावनो आश्रय लेवानी प्रेरणा छे। पोताना स्वभावनो आश्रय लेशे तो एवुं बहार मां पण अंदर मां पवित्रता, अंदर मां विशुद्धि, अंदर मां आनंद तो वधशे ज। परंतु ज्यां सुधी तू परिपूर्ण सिद्ध नथी थतो तो ए विशुद्धिनी साथे साथे जे रहेलो शुभ भाव छे ए शुभ भावना निमित्तथी एवुं पुण्य बंधाशे। लाभ ज लाभ छे। एक समय पोताना स्वभावनो आश्रय लेवानो लाभ समझो। एक समय मने आपन बहु गमे बहु गमे। एक समय की कमाई अनंत काल खाई, एक समय की चूक में अनंत काल पछताई। एटले अफसोस। एक समय की कमाई कितना समय नी? बोलो बोलो जल्दी। एक समय कितना समय नी? एक वर्ष नी नहीं, बे वर्ष नी नहीं, पांच वर्ष नी नहीं। ख्याल आज बार में आपने बधु भेगू करिए ने। सिक्योरिटी 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 केटलो टाइम सिक्योरिटी रहेशे बोलो? कोनो भरोसो छे? कोना भरोसे बैठा छे? कोना भरोसे सिक्योरिटी लईने बैठा छे ने आपीए छे ने लईए छे बोलो? अहींया स्वभाव स्वभाव केवो छे बोलो? सिक्योर। अने एना आश्रय पर नथी जे प्रगट थईए केवी प्रगट थशे बोलो? सिक्योर। मीनाबेन पाछळ नहीं बेसो यार तमे लोको बधा। કેટલી વાર કીધું બધા આગળ બેસો, મને બધાના ચહેરા તો દેખાવા જોઈએ કોણ છે એક સમય। જરા બોલો, જરા અવાજ તો આવો છે, ચલો અવાજ અવાજ થી સંતુષ્ટ થઈશ, મારે તો સંતુષ્ટ થવાનું ત્યાં બેસીને બોલો જલ્દી। એક સમય કી આમ ઉત્સાહ જો, આજે મેં ક્લાસ આથી પ્રવચન નથી કરતી હું, મને ખબર છે તમે અહીંયા બેસીને જો એક વાર, આ તો ખાલી વાત કરું છું, અહીંયા બેસીને જો તમને એવું લાગશે। ગઈકાલે મને સાચે દાદરમાં હું લેતી હતી ને અક્ષયભાઈ, મને શું કહું તમને ખબર નહીં, મારા પાસે શબ્દ નથી બોલવા માટે। ખરેખર કહું છું તમને, અહીંયા બેસીનો જે તમને એટલું જોર આવશે, કારણ કે આપણી સામે કોણ છે ખબર છે? એક બાળકની સામે એની માતા હોય ને તો એને કેટલું જોર આવી જાય, એની મસ્તી વધી જાય, એને ખુમારી વધી જાય, એની માતાનો હાથ પકડ્યો અને પાછળ માતા હોય તો આપણે કોની ગોદમાં બેઠા છે યાર? આપણી સામે કોણ છે? આ ગંધર્વની ગાદી છે, આ જીનવાની માતા છે, આવા જ્ઞાની ગુરુઓનો સમાગમ છે, આ આયતન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પવિત્ર સ્થાન છે આખા લોકમાં। આઈ ફીલ અહીંયાથી ક્યાંય જવાનું જ મન ન થવું જોઈએ। તમે એક બેસીને તો જુઓ, તમને અંદરથી એવું લાગશે કે એઝ ઇફ યુ આર ફ્લોટિંગ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ। કોઈ વાર તમને લોકોને લાગતું હશે કે આ બહુ વધારે નથી આમ બોલતા, તો શું કરવું? હું ક્યારે મારા ભાવને અટકાવી નથી શકતી અને આખો દિવસ આ ખુમારી દે છે। ઇટ ઇઝ નોટ ઓનલી ધ ક્વેશ્ચન ઓફ વન અવર। અરે કરોડપતિને એના પૈસાની ખુમારી ક્યારે? રોજ ગણવા બેસે એને ખુમારી ક્યારે ચાલતી હોય? કોઈ ડિગ્રી લઈને આવે તો એને ખુમારી એની ડિગ્રીની ચાલતી હોય ને? 24 કલાક રાતના ભૂલી જાય ડોક્ટર, જો ડોક્ટર શું? એવી રીતે એક સમય પણ હવે આ મળ્યું છે તો આનો સદુપયોગ કરી લઈએ આપણે। આવો અવસર, આવો બધો સુમેળ, બધો સુમેળ એક સાથે નહીં મળે। ઉદયે શું આપવામાં કમી રાખી છે? એક કમી તો બતાવો મને, એક કમી તો બતાવો કે આ ઉદયે ન આપ્યું બોલો, એક કમી તો બતાવો, એક ફોલ્ટ તો બતાવો। સંપૂર્ણ સર્વાંગ બધું મળ્યું છે બોલો બોલો, આજે મારી સાથે બોલો, તત્વના દ્રઢ સંસ્કાર લઈને જશું કે નહીં? યાદ રહે ન રહે એની ચિંતા નહીં કરતા, કેટલું વાંચ્યું એની ચિંતા નહીં કરતા, હું એની ના નથી પાડતી કે વાંચવું નહીં, પરંતુ અંદરથી હું આત્મા, હું જ્ઞાયક, હું શુદ્ધ, હું પરિપૂર્ણ, હું અનાદિ અનંત, હું કમ્પ્લીટ પ્યોર શુદ્ધ સોલ આત્મા છું, હવે એનાથી ઓછો હું પોતાને માનીશ નહીં, અને મારા સ્વભાવથી ભિન્ન કોઈ ગેની મને અધિકતા આવશે નહીં, ભલે ચક્રવર્તીની સંપદા આવે તો પણ અંદરથી અવાજ આવશે કાગભીત સમગિલત હે સમ્યક દ્રષ્ટિ। મૌન થઈ ગયા, સમય ગયા, પોતામાં સમય ગયા તો કઈ વાંધો નથી। કાગ ભીત સમ જીનત હે સમ્યક દ્રષ્ટિ લો, ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીખે। બોલો આપણે ગાયું તું ને, અમૃત ફળ જેવું ફળ નથી અને 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 શું ગાયું તું, ખ્યાલ આવે છે? એમાં બધું ગાયું તું ને આપણે, સિમંદર પ્રભુ જેવા પ્રભુ નથી અને કુંદ કુંદ મુનિ જેવા મુનિ નથી, અરે જીનવાણી માતા જેવી માતા નથી અને સમય સાર જેવો સાર નથી રે ભાઈ, સમય સારે જેવો સારે નથી. હે ભગવતી માતા જેવા માતા નથી અને કહાન ગુરુ જેવા ગુરુ નથી. એ કૃપાળુ દેવ જેવો વૈરાગ્ય નથી રે ભાઈ, કૃપાળુ જે દેવ જેવો વૈરાગ્ય નથી. બોલો, જોવા મળે છે કેવી વૈરાગી વૃત્તિ હતી. બોલો, આપણને અગર આ શતાબ્દ ધાન આદિનું જે પણ લબ્ધિ પ્રાપ્ત થયો તો શું કરત બોલો? અને પોતાના આત્માના બળે અને પોતાના જાયતના બળે તુચ્છ છે, આમાં કોઈ દમ નથી, અમારા આત્મકલ્યાણમાં બાધક છે, ધિક્કાર છે આ બધા ઉદયોને, મને કોઈ મહત્વતા નથી. ભાઈ, ધન્ય જીવ નથી, સાંભળો સાંભળો સાંભળો, ધન્ય એ જીવ નથી કે જેને પુણ્યનો અગાધ ઉદય છે. ધન્ય તો એ જીવ છે કે જેને પુણ્યનો અગાધ ઉદય હોવા છતાં પણ એને ધૂળ સમજે છે, એનાથી પોતાને ભિન્ન માને છે. પુણ્યનો ઉદય કોઈ તારી તારી ચતુરાઈથી નથી આવ્યો, સહયોગ કોઈ તારી ચતુરાઈથી નથી આવ્યો, ને તારી ચતુરાઈથી રહેવાના નથી. પરંતુ તારા હાથની વાત નથી એ, પરંતુ તારા હાથની વાત એક તો છે કે તું એનાથી પોતાને ભિન્ન માને, એ સરળમાં સરળ વાત છે. ખ્યાલ આવે છે? સમજાય છે? ચલો વાંચી લઈએ, જો બહુ સરસ છે. યહાં યહાં જિનકે, અરે પહેલી લાઈન જ એટલી ગજબ છે. જો યહાં જિનકે આગમ કા જિન જિસને સોરી યહાં જિસને આગમ કા અર્થ સમજ લિયા હૈ. વાહ, આ કેવા જીવની પ્રણતિ છે! આગળ જે કહે છે ને, એ કયો જીવ છે રૂપાબેન કે જેને આગમનો અર્થ સમજી લીધો છે? આગમ એટલે દ્રષ્ટિબેન હવે પૂછીશ ને તમને, કારણ કે આનો અર્થ કર્યો હતો બહુ બધી વાર. આ ગ મ આવ્યા છે કે નહીં? આગમભાઈ નથી આવ્યા, ચલો વાંધો નહીં, ઘરે જઈને એકવાર યાદ કરાવી લેજો. શું વાત કહી હતી આગમની? કૃતાર્થભાઈ, આ આ આ એટલે આપ્ત દ્વારા કહેલી. વાહ, આપ્ત આપ્ત એટલે તીર્થંકર મહાપુરુષ, તીર્થંકર પરમ ગુરુ. આપ્ત દ્વારા કહેલી ગણ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ, તમે બોલો, તમને બહુ ગમે, થોડું બોલવું. ગણધર દ્વારા ગૂંથેલી, આપ્ત દ્વારા કહેલી, ગણધર દ્વારા ગૂંથેલી અને અને મુનિઓ દ્વારા રચાયેલી. વેરી ગુડ, રચાયેલી જે વાત છે એ આગમ છે, વસ્તુનું જે સ્વરૂપ છે એ આગમ છે, વિશ્વનું જે બંધારણ છે એ આગમ છે, છ દ્રવ્યની જે સ્વતંત્રતા છે આગમ છે, સાત તત્વની જે સાંજ પડી જશે એટલે ખ્યાલ આવે છે, સાત તત્વની જે ભિન્નતા છે આગમ છે, એક એક દ્રવ્યની એક એક સમયની એક એક પર્યાય ક્રમબદ્ધ થઈ રહી છે એ વ્યવસ્થા બતાવનાર આગમ છે, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે એ વાત સમજાવનાર. તમારે શું બોલો? તો તમારે તમારી પાસે જ બોલાવો ને થોડું, બધું હું કેમ બોલું? ચલો બધું બોલી, તમારે શું બોલવાનું? આગમ છે, આગમ બોલશો? મૌન વ્રત હોય તો નહીં બોલતા, હા ભૂલથી નહીં બોલી લેતા, ખ્યાલ આવે છે? પણ ન હોય તો બોલજો. વસ્તુનું સ્વરૂપ સમજાવનાર, હજી અવાજ નથી આવતો, મારો અવાજ આવે છે એટલો જોરથી અવાજ આવવો જોઈએ, ખ્યાલ આવે છે? એટલે આ માઇકને પણ જરા આમ કોમ્પ્લેક્સ ફીલ થાય. અરે બોલો, વસ્તુનું સ્વરૂપ છે, ખ્યાલ આવે છે? સાત તત્વની ભિન્નતા છે, ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત સમજાવનાર. અરે અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતાની ઘોષણા કરનાર. પાંચ અસ્થિકાયનું સ્વરૂપ સમજાવનાર. એક એક પર્યાયનો એક દ્રવ્ય નહીં, એક દ્રવ્ય નહીં, એક દ્રવ્યના ગુણો નહીં, ગુણો નહીં, એક દ્રવ્યના એક ગુણની બે પર્યાયનો એકબીજામાં અભાવ છે એનું નામ વર્તમાન પર્યાય, પૂર્વ પર્યાયથી નિરપેક્ષ એનું નામ. એક એક પર્યાય પોતાની સ્વતંત્ર યોગ્યતાથી જન્મે છે એ સિદ્ધાંત સમજાવનાર એનું નામ. અને એ આગમમાં આવેલી વાતોની શ્રદ્ધા કરવાવાળો જીવ પુરુષાર્થી છે. એની એની માટે શબ્દ છે નીચે, એની માટે શબ્દ છે. જો યહાં જિસને આગમ કા અર્થ સમજ લિયા ઉસે સંબોધિત કરતે હુએ કહેતે હૈ. વાહ, સંબોધન પણ કોને આપવામાં આવે? જો જે તીવ્ર કશાય હશે ને એને સંબોધન આપવામાં નહીં આવે. અરે સંબોધન સાંભળશે જ નહીં, અરે સંબોધન સાંભળવા માટે અહીંયા આવશે જ નહીં, તમને સમજાય છે? હમણાં આપણે જેટલા અહીંયા બેઠા છે ને, કશાયની તો મંદતા છે જ. સાંભળજો જરા ધ્યાનથી, કશાય તો મંદ છે જ, કશાય તો મંદ છે જ, પરંતુ મિથ્યાત્વના અનુભવ પણ અત્યંત મંદ છે. સુમિત ભાઈ સમજ માં આ રહે ને? તો બેસશો નહીં, અહીંયા આવશો નહીં, પ્રવેશ પામશો નહીં અહીંયા. મિથ્યાત્વ પણ અત્યંત મંદ છે. મંદ છે એટલે માટે આપણી દ્રષ્ટિબેન, આપણી અનાદિકાળથી જે મિથ્યા માન્યતાઓ છે એનાથી અગેન્સ્ટ અગેન્સ્ટ વાત આવી રહી છે, અને તો પણ આપણે શાંતિથી, ભાવપૂર્વક, રૂચિપૂર્વક, ઉત્સાહપૂર્વક, પ્રસન્ન ચિત્તી સાંભળી રહ્યા છે, તો એ ખરેખર કશાયની અને મોની અત્યંત મંદતા. હવે આ મો મંદ હોય, ઉદાહરણ આપ્યું ને, પાણીમાં ડૂબી ગયો હોય કોઈ જીવ, તો લહેર મંદ હોય ત્યારે શું કરી લેવું? બોલો બોલો. સાગરના સમુદ્રના મધ્યમાં છે તો લહેર શાંત હોય ત્યારે શું કરી લેવું? ફટાફટ તરી લેવું. એવી રીતના કશાય અને મોની મંદતા વખતે એવા ફટાફટ અંદરમાં દ્રઢ સંસ્કાર સિંચી લેવા કે એ સંસ્કાર 24 કલાક, એ ખુમારી, એ મસ્તી અને એ અંદરની મહિમા એ 24 કલાક રહે. તમે ગોળી ખાઓ તો કેટલા કલાક અસર રહે? અરે બોલો. ક્રોસિંગ ખાવ તો કેટલા કલાક અસર રહે? ખ્યાલ આવે છે? તો બોલો, આ બુસ્ટર ડોઝ થી પણ હેવી ડોઝ છે કે નહીં? હા, જો એ ગ્રીષ્મા બેન નો અવાજ આવ્યો. બુસ્ટર ડોઝ થી હેવી ડોઝ છે કે નહીં બોલો? તો આ ડોઝ ની ખુમારી કેટલો ટાઈમ રહેવો જોઈએ? અરે 2-4 કલાકમાં ઉતરે નહીં. અરે 2-4 કલાક શું, આ અનંતકાળ ઉતરે નહીં એવો ડોઝ છે. આ આગમ છે, આગમ નો ડોઝ લઈએ છીએ આજે આપણે. થાકી ગયા? કંટાળો આવે છે? મજા આવે છે? આનંદ આવે છે? પ્રસન્ન ચિત્તી વાત સાંભળવાનું મન થાય છે? અમારી વાત છે, અમારા કલ્યાણની વાત છે, અમારા અનંતકાળની સિક્યોરિટીની વાત છે. અગર એમ સમજો છો તો આ આગમ પડશે, આ વાત પડશે. ચલો વાંચું છું. યહાં જિસને આગમ કા અર્થ સમજ લિયા હૈ ઉસે સંબોધન કરતે હુએ કહેતે હૈ હે પ્રાપ્ત આગમાર્થી. શું કીધું? એ પ્રાપ્ત આગમાર્થી, એટલે આગમનો અર્થ જેને પ્રાપ્ત કરી લીધો છે એવો હે જીવ, એ ભવ્ય જીવ. ભવ્ય અભવ્ય તો નહીં, દુરાંતુર ભવ્ય નહીં. વેરી ગુડ. અને જોરથી અવાજ આવે, અત્યંત આસન્ન ભવ્ય, નિકટ ભવ્ય છે. લાગે છે એવું? બોલો, અંદરથી લાગે છે કે હવે મારા વધારે ભવ નથી? અંદરથી લાગે છે કે હવે આત્માની પ્રાપ્તિ, અનુભવ, સ્થિરતા, લીનતા, સંયમ, મુનિ દશા, નિર્ગ્રંથ દશા લાગે છે કે શીઘ્ર આવવાની છે? કાલે જ મેં દાદરમાં પૂછ્યું હતું, મુનિ દશા દુઃખદાયી છે કે સુખદાયી? બોલો, આ ધરતી ઉપર કોઈ ઉત્કૃષ્ટ સુખદાયી દશા હોય ને છદ્મસ્થની, તો એ મુનિ દશા છે. હે પ્રાપ્ત આગમાર્થ, ગુફા તો તેરા મંદિર હૈ. શું ગાથા છે ગજબ. ચલો વાંચીને પૂરું કરું છું, અર્થ પછી બીજી વાર કરશું આપણે. ગુફા તો તેરા, વાંચજો જરા ધ્યાનથી ને ભાવથી. દિશા એ વસ્ત્ર હૈ, દિગંબરત્વનો અર્થ કરે છે. સનાતન દિગંબરત્વનો અર્થ કરે છે. આ પરિભાષા નહીં મળે ક્યાંય. ગુફા તો તેરા મંદિર હૈ, દિશા એ વસ્ત્ર હૈ, આકાશ વાહન હૈ. વાહ, વૃદ્ધિદારી મુનિરાજ હોય ને, તો આકાશ વાહન હૈ, તપ કી વૃદ્ધિ ઇષ્ટ ભોજન હૈ. વાહ, શું ગજબ. ઓર ગુણ રૂપી સ્ત્રી વો તેરી સ્ત્રી હૈ. ખ્યાલ આવે છે? ઇસ પ્રકાર કિસી ઓર કે પાસ જો યાચના કરને યોગ્ય સામગ્રી નહીં હૈ, વહ તેરે પાસ હૈ. બીજે ક્યાંય નહીં મરે એ વસ્તુ તારી પાસે છે, એ ખજાનો તારી પાસે છે. જોયો નથી ને, અંદરમાં ડૂબકી મારી નથી ને, એટલે માટે આજે આપણને એની મહિમા અને વિશ્વાસ નથી આવતો. બોલો, હવે પાસ્તા પીઝા ખાધા હોય અને હું કહું પાસ્તા ખાવાના છે, તો બોલો શું આવે મોડામાં? શું આવી જાય? કેમ? કારણ કે શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની. પણ અહીંયા કે છે, ઓ, અંદરમાં તારો સ્વભાવ, અંદરમાં તારી ગુફા, અંદરમાં આકાશ, અંદરમાં વાહન, અંદરમાં સ્ત્રી, અંદરમાં સુખ, અંદરમાં શાંતિ, ધન, વૈભવ, બધું તારું અંદરમાં છે. એકવાર જો તો ખરો. બાળકને કહે ને માતા, એકવાર ચાક બેટા, ચાક બેટા, ચાક. નહીં ભાવે તો દ્રષ્ટિબેન, તમે આરાને અજીંતો ગોળ નાની છે, સોરી, કેસો કે નહીં? મસ્ત મસ્ત કઈ બનાવશો તો શું કેસો આરાને? અરે બેટા, એકવાર ચાપ તો કરો. બોલો દાદી, તમે અમે કહેતા હશો ને કે આટલું સરસ બનાવ્યું છે બેટા, ચાપ. નહીં ભાવે તો ભલે બોલો તો ખરા, નહીં ભાવે તો નહીં ખાતો, પણ એકવાર તો ચાખ. ખ્યાલ આવે છે? જો અબ તું વ્યર્થ હી યાચના કરતા હૈ, તુજે દીન હોને યોગ્ય હોના યોગ્ય નહીં હૈ. બોલો આજથી અમે દીનતાનો અનુભવ તો નહીં જ કરીએ, ઉદયમાં ગમે તે થઈ જાય. આ અંદરથી બળ લેવું પડશે, આ કોઈ આપી નહીં શકે, આ પોતાએ લેવું પડશે, પોતાએ બળ ઉપાડવું પડશે. અને યોગ્ય નિમિત્ત મળી ગયા, યોગ્ય ઉપાદાનની જાગૃતિ લાવો. બરાબર? જો વાંચું છું, લોક મેં ધનાદી અનેક વસ્તુઓ કી ઈચ્છા હોને પર યાચના કી જાતી હૈ. એક ધન મળે ને તો એની સાથે કેટલી યાચનાઓ થાય, અનેક પ્રકારની એ સંબંધી યાચનાઓ થવા માંડે ને. ધન હોય તો હવે શું કરીએ, કેવી રીતના વાપરીએ, ક્યાં વાપરીએ, શું લઈએ, શું કરીએ, ક્યાં જઈએ, શું ખાઈએ, શું પીએ, અવગર બને, આમ એટલે એના સાથે કેટલા બધા વિકલ્પને યાચના ચાલુ થઈ જાય. આર યુ ગેટિંગ? સમજાય છે? યદી તું ધન ચાહતા હૈ, યદી તું ધન ચાહતા હૈ, તને ધન જોઈએ છે ને, ઉભર 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 ખ્યાલ આવે. યદી તું ધન ચાહતા હૈ તો તુને સર્વ મનોરથ કી પૂર્તિ કરને વાલા આગમ કા અર્થ રૂપી ધન પ્રાપ્ત કર લિયા હૈ. બોલો, આ વાત સમજાઈ? તને ધન જોવે છે પણ તને ખબર જ નથી કે તારી પાસે કયું ધન ઓલરેડી છે. કયું ધન છે આપણી પાસે? આ આગમનું જ્ઞાન એ આપણું, ચલો એક વાક્ય બોલો પૂરું કરું છું, આગમનું જ્ઞાન એ આપણું સાચું ધન છે. આગમનું જ્ઞાન, આ જ્ઞાન એ આપણું ધન છે, આ સમજણે આપણી આપણું ધન છે, આ ગુરુદેવ આપણું ધન છે. સમજાય છે? આ આગમ, આ શાસ્ત્ર, આ 9,000 10,000 પ્રવચનો એ આપણું ધન, આપણો વૈભવ, આપણી સંપત્તિ છે. લાગે છે આજે, લાગે છે કે આજે ધનવાન છું? જેને ન લાગતો હાથ ઉપર કરજે, જલ્દી હાથ ઉપર કરો. ન લાગતો હોય, ન લાગતો હોય, નહીં હાથ થયો ને ઉપર કોઈનો, વેરી ગુડ. કેમ? કારણ કે લાગે છે કે આ મારું ધન છે, આ વારસો મળ્યો છે. આપણને શું વારસો મળ્યો છે? માતા પિતા શું છોડીને જાય બાળક માટે? અરે બોલો, એક ઉદાહરણ આપું, વાંચી આ નેક્સ્ટ ટાઈમ વાત, ચલો વાંચી લઈએ, પછી ઉદાહરણ તો નેક્સ્ટ ટાઈમ આપીશ. અરે એટલી બધી વાતો આમ એમ થાય કે આ કહી દઉં, આ કહી દઉં, આ કહી દઉં, આ કહી દઉં, ખ્યાલ આવે છે? કારણ કે આપણું ધન છે. આ ધન ક્યારે ખતમ? આ ધનને ક્યારે કોઈ છીનવી, આ ધનને ક્યારે કોઈ લૂંટી? અરે બહારના ધનને તો લૂંટી લેશે, ઇન્કમટેક્સ વાળા આવશે તો લૂંટી લેશે, પાપનો હૃદય આવશે તો લૂંટાઈ જશે, લોસ થશે, ધંધા ઠપ થઈ જશે, ફેક્ટરી બળી જશે, વિચાર કરો. પરંતુ આ ધન, જ્ઞાનરૂપી ધન, આગમરૂપી ધન, આ સમજણ, કોન્ફિડન્સ આવે છે કે આ સમજણથી કોઈ પણ ઉદયને જીતી શકે. સંયોગનો વિયોગ થાય, અરે ઉદય પલટાઈ જાય, અરે ગમે તે અસાતા, શરીરમાં રોગ ગમે તે આવે, પરંતુ બોલો આપણી પાસે ધન છે કે નહીં? હવે શું કરીએ? ધન હોય તો શું કરીએ એને? શું કરીએ? ઉદય આવે ત્યારે શું કરીએ એને? ખર્ચીએ કે નહીં? ખર્ચીએ કે નહીં? બોલો. તો ઉદય આવે ત્યારે આપણે શું કરવાનું? આપણા ધનને વાપરવાનો, એનો ઉપયોગનો પ્રયોગ સાચા અર્થમાં કરશું તો આપણને કોઈ હલાવી શકશે નહીં. આગળની ગાથા આપણે આગળ વાંચશું. હવે સાંભળો, એક વાત કહું, જલ્દી સાંભળો, એક વાત કહું. તમને ખબર છે આના પછી કયો ક્લાસ ચાલે છે? અરે ખબર છે કે નહીં? કયો? મોક્ષશાસ્ત્ર. મેં ગઈકાલે પરમ દિવસે પણ બહુ કીધું હતું, મોક્ષશાસ્ત્ર. કયો વિષય ચાલે છે? કયો વિષય ચાલે છે જે બેસે છે ને? ખબર હશે, પાંચ પરાવર્તન. તમને ખબર છે વિષય કેટલો સરસ ચાલે છે? પણ હવે તમને, તમે કહો છો સરસ, પણ લાસ્ટ ટાઈમ તો સાચે કહું, હા બહુ અઘરું હતું, અમને કાંઈ ન સમજાય. અરે પ્રભુ, કેમ પોતાના જ્ઞાન ઉપર આવરણ નાખો છો? કેમ આવરણ નાખો છો? કોઈ અઘરી વાત સાંભળો તો ખરા. ચલો ઓકે, હું તમને કહું, આખા લેક્ચરમાં તમને એક વાત ન સમજાય. લાસ્ટ ટાઈમ નહીં સમજાયું હોય, આખું ચાર્જ જે સમજાયું, યંત્ર આખું, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. નહીં સમજાયું આજે પણ ક્ષેત્ર પરાવર્તન કદાચ નહીં સમજાય, પણ એટલું તો સમજાશે ને. અને એટલા સમય જીનવાણીની ગોદીમાં તો બેસો. હવે રોજ રોજ સ્વામી આવીને કે, ચાર જણ આવીને મને કહી જાય છે, અરે બહુ અઘરું છે, બહુ અઘરું છે, બહુ અઘરું છે, ઉપરથી જાય છે, ઉપરથી જાય છે. ડોન્ટ ડો ધીસ. ફાઇન, તમે તમારા ભાવ યમ કરો કે વિષય ન સમજાયો ને સરળ કરશું, ડોન્ટ વરી. જેટલું બને એટલું સરળ કરશું ભાઈ. ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન ઓલસો, યુ અન્ડરસ્ટેન્ડ? ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન. આ વિષય તમારી સામે મૂકવો પણ કેટલો કઠિન છે. મૂકવો, ખાલી સાંભળો તો ખરા. એટલું તો સમજાશે ને કે આચાર્ય લખ્યું છે તાડપત્ર પર, આ એક એક વાતો લખી છે ત્યારે આપણી સામે આવી છે. પોઈન્ટ સમજાય છે? કોઈ કોઈ એવો રીઝન હોય તો આઈ ડોન્ટ માઇન્ડ તમે જાઓ, પણ અગર ન હોય તો એટલીસ્ટ બેસીને સાંભળો. આ જીન વાણી અદભુત છે. આમાં આપણો સમયનો ઉપયોગ જાય છે. આપણને ખ્યાલ નથી આવતો કે આપણા અંદરમાં એ સમય ઉપયોગનો કેટલો સદઉપયોગ થાય છે. આ બધા વિષય ઘડી ઘડી નહીં આવે ભાઈ. આ પંચ પરાવર્તનના વિષયના આ રીતે કરના નિયોગથી આ બધા વિષય ઘડી ઘડી નહીં આવે. એટલે આઈ રિક્વેસ્ટ, અને હવે તો વ્યવસ્થાપન કેટલી કરી લીધી છે બધી, હવે તો દેર ઇઝ નો રીઝન ટુ ગો હોમ. વિચાર કરો આપણને કેટલી અનુકૂળતા આપે છે કે ભાઈ બેસો, સાંભળો, બધી વ્યવસ્થા કરશું. તમે કેસો, અમે કહીએ વ્યવસ્થા કરે છે, જે કહીએ કરે છે. તો હવે તો સાંભળો, આપણે આ આયતનને ઓર વધારે, આ મકાન, આ કોઈ ઈંટ પથ્થરની અનુ વસ્તુ નથી. આ જીવન આપણાથી થશે. તમને ખ્યાલ આવે છે? નિજ નિધિ નિજ મેં બતાઈ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. અનેકાંત મેં નિત્ય પોતેની દ્વાદશાંગી પરમ ઉપકારી સમસ્ત સમય સારાથી જિન વાણી માતનો, અમૃતના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય વીત રાગ દિગંબર જૈન ધર્મનો, જૈન ધર્મનો, જૈન ધર્મનો.